તારીખ 28/6/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 392 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 308
આત્મસ્વરૂપનો મહિમા આ બોલમાં છે. એક ચૈતન્ય તત્વની ઉત્કૃષ્ટ અને આશ્ચર્યકારી છે. સારા વિશ્વમાં સર્વોત્કૃષ્ટપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પોતાનું મૂળ ચૈતન્ય તત્વ છે, ઉત્કૃષ્ટ છે અને આશ્ચર્ય ઉત્પન્ન થાય એવું છે. આશ્ચર્યકારી છે એટલે આશ્ચર્ય ઉત્પન્ન કરાવે એવું છે. સર્વોત્કૃષ્ટ હોવાને લીધે તેનાથી વિશેષ મુખ્યતા કાંઈ પણ થવી યોગ્ય નથી એમ લેવું છે. જીવ દોષ ત્યારે કરે છે કે જ્યારે પોતાના ચૈતન્ય સ્વરૂપથી પોતાના સ્વરૂપથી અન્ય દ્રવ્યને કે અન્ય ભાવને અધિકતા આપે છે ત્યારે, અથવા તો જીવ સ્વરૂપ સન્મુખ થઈ શકતો નથી, સ્વરૂપમાં લીન થઈ શકતો નથી. એનું કારણ પણ એ છે કે પોતાના સ્વરૂપ કરતા બીજા દ્રવ્ય ભાવને અધિકાર આપે છે અને ત્યાં પોતાનું સ્વરૂપ સર્વોત્કૃષ્ટ ન રહ્યું. બીજા પાસે પોતે નીચો રહ્યો, અન્ય દ્રવ્ય અને અન્ય ભાવ પાસે પોતે નીચો રહ્યો, એને ઊંચું સ્થાન આપ્યું. જો પોતાના સ્વરૂપને સર્વોત્કૃષ્ટપણે સ્વીકારવામાં આવે, ગ્રહણ કરવામાં આવે, તો તે સ્વરૂપ પ્રત્યે પરિણામ લાગ્યા રહે, સહજ સ્વરૂપ પ્રત્યે તે પરિણામ લાગ્યા રહે અને અન્ય દ્રવ્ય અન્ય ભાવ અન્ય પ્રસંગો કર્મ પ્રસંગો જેને કહેવામાં આવે છે, દરેક પ્રસંગો છે કર્મ પ્રસંગો છે. કર્મ પ્રસંગો એટલે કર્મના ઉદયથી રચાયેલા, કર્મના ઉદયને લઈને ગોઠવાયેલા એવા પ્રસંગોને કર્મ પ્રસંગો કર્મજનિત પ્રસંગો કહેવામાં આવે છે. એને જીવ અધિકાર આપે છે ત્યારે એ પોતાના સ્વરૂપને ખોવે છે અથવા તો પોતાના સ્વરૂપથી દૂર જાય છે, એને અધિકતા આપતા. પોતાની અધિકતા આપે તો સહેજ કર્મ પ્રસંગને અથવા અન્ય દ્રવ્ય ભાવને ગૌણ સહેજે ગૌણ થાય છે. એમાં સાધક દશામાં મુખ્ય ગૌણ એવી જે પરિણામની સ્થિતિ છે, એ સ્થિતિમાં આ પ્રકારે પોતાના સ્વરૂપની મુખ્યતા અને અન્ય સર્વ ગૌણ રહેવું જોઈએ. જો પોતાના સ્વરૂપની અધિકતા ન રહે તો સ્વરૂપ છે એ ગૌણ થઈ જાય અને બાકીનું બધું મુખ્ય થઈ જાય, અથવા ગૌણ થાય ત્યારે એવું થાય કે બીજું બધું સર્વસ્વ થઈ જાય અને આત્મા આખે આખો ચૂકાઈ જાય, આખે આખો ભૂલાઈ જાય. એમ અધ્યાત્મના વિષયમાં પોતાના પરમેશ્વર પદનો અનાદર થયો છે. ચારિત્ર અપેક્ષા એ તે અનાચરણ છે, અનાદર છે, અસત્કાર છે. જ્ઞાન અપેક્ષા એ તે અજ્ઞાન છે, અને શ્રદ્ધા અપેક્ષા એ તે મિથ્યાત્વ અથવા મિથ્યા શ્રદ્ધાન છે, લોકોની શ્રદ્ધા છે, અને એ સંસાર છે. એ સંસાર છે એટલે સંસારમાં જન્મ મરણનો એ જ હેતુ છે, બીજું કોઈ કારણ નથી. આનંદ ભવ બીજું એ છે. એક ચૈતન્ય તત્વ જ ઉત્કૃષ્ટ અને આશ્ચર્યકારી છે, એટલે એનો જ મહિમા, એની જ મુખ્યતા. જેને પોતાનું સ્વરૂપ ઉત્કૃષ્ટ અને આશ્ચર્યકારી ભાષીમાન થાય, એને પોતાના સ્વરૂપનો મહિમા રહે, એટલી અધિક મહિમા કોઈ ચીજનો આવે. હું એ વાત કરે છે કે વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી, વિશ્વની અંદર એવો કોઈ વૈભવ નથી, એવી કોઈ વિભૂતિ નથી, એવી કોઈ ચીજ નથી કે જે આ ચૈતન્ય તત્વથી ઊંચી હોય. દર્શાવી શકાય એવું નથી, સાબિત કરી શકાય એવું નથી કે આ ચૈતન્ય તત્વથી કોઈ ચીજ ઊંચી હોય, નિજ ચૈતન્ય તત્વથી કોઈ ચીજ ઊંચી હોય એવી જગતમાં કોઈ ચીજ નથી, કોઈ વૈભવ નથી, કોઈ વૃદ્ધિ નથી. હું તો બતાવું છું, અને અનાદિથી સંસાર પ્રતિ પરિભ્રમણ કરતા જીવો પોતાના સ્વરૂપથી અન્ય ચીજને ઊંચી માનીને જ દુઃખી થયા છે. જગતમાં દુઃખનું મૂળ કારણ શું? કે દુઃખનું મૂળ કારણ એક પોતાના ચૈતન્ય તત્વથી અધિકપણે એણે બીજી ચીજને માની, બીજી વસ્તુને માની, આ દુઃખનું કારણ છે. બીજું કોઈ દુઃખનું કારણ નથી. વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી, વિભૂતિ એટલે કોઈ વિશિષ્ટ ચીજ નથી, વિશિષ્ટ પર્યાય પરિણત કોઈ પદાર્થ નથી, એને વિભૂતિ કહે છે. વિભૂતિ શબ્દ બહુ વ્યાપક અર્થમાં વપરાય છે. કોઈ વખત કોઈ વ્યક્તિ વિશેષ માટે પણ વિભૂતિ શબ્દ વપરાય છે, તો કોઈ વખત કોઈ જળ પદાર્થ, વિશેષ જળ પદાર્થ માટે, વૈભવશાળી પદાર્થ માટે પણ વિભૂતિ શબ્દ પ્રયોગ થાય છે. ગાંધીજીની વિશ્વ વિભૂતિ ક્યાં છે? ગુરુદેવને આપણે કહી શકીએ. ગુરુદેવમાં ગુરુદેવ એક આ કાળના વિશ્વના વિભૂતિ, વિશ્વની વિભૂતિ થઈ ગઈ. પણ અહીં તો કહે છે કે પોતાનું સ્વરૂપ જ ઉત્કૃષ્ટ વિભૂતિ છે, જેમાં અનેક પ્રકારનો વૈભવ હોય તે વિભૂતિ. પછી જળ કે ચેતન એ તો એક પ્રકરણ વશ છે. તો આત્માના અનંત ગુણનો વૈભવ હોવાને લીધે પોતે સર્વોત્કૃષ્ટ વિભૂતિ છે, એનાથી ઉત્કૃષ્ટ વિભૂતિ આ જગતમાં નથી. પોતે ભગવાન સ્વરૂપ છે, પોતે પરમેશ્વર સ્વરૂપ છે, પરમ ઐશ્વર્ય પોતાની પોતાના સ્વરૂપમાં ત્રણેય કાળે વિદ્યમાન છે, હૈયાત છે, અને એક એક ગુણનો વૈભવ અકથનીય અવર્ણનીય છે. એની સર્વોત્કૃષ્ટ વિભૂતિ તો પોતે જ છે, એની પાસે કોઈ ચીજ ઊંચી નથી. તે ચૈતન્ય તો તારી પાસે જ છે, અથવા તું જ તે છો. વેદાંતમાં તો એના માટે એક સૂત્ર છે, તત્વમ અસી, તું તે જ છો, તું તે જ છો, તત્ તું તે જ છો, બીજું કોઈ તું નથી, તું જ તે છો. તારી પાસે છે એમ કહેવા જતા કઈ નજીકમાં છે, સંયોગમાં છે એમ કહેવું નથી. श्री जीवन एवं नियम संयम आप कियो साधन बार अनंत कियो तदपि कछु 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 हाथ अधीन करो पछी विविध चतुरांगुल है दृढ़ से चतुरांगुल चार आंगल चार आंगुल छेटू छे एम कहवानो अर्थ एम छे के जराय छेटू नथी चार आंगुल छेटू छे के नहीं एटलू अंतर पण बतावनू छे एम नथी पण जरा पण छेटू नथी तुम पोते ज छो एटलो आचार्य महाराज ब्राह्मणी राजो स्तुति करे छे भगवानने त्यारे एम कहे छे कि जगतनी अंदर तो ईश्वर विषयनी जे कल्पना छे ये एवी छे अथवा अनेक देवदेवीओ विषयनी जे कल्पना छे एवी छे के संसारमां सुख अर्थे अनेक जातना पदार्थो एना भक्तोने आपे छे અનુકૂળતાઓ કરી દે છે એના દુઃખ ટાળે છે સંયોગિક દુઃખ ટાળે છે સંયોગના સુખ એને આપે છે તો પણ એનો ભક્ત તો લાચાર ને લાચાર નહી છે પણ હે જીનેશ્વર આપ તો એનું કાંઈ લેતા દેતા નથી પણ કોને ખબર આપની ભક્તિ કરતા જાણે આપ અમને આપના સમાન બનાવી દીધો છે આપ પરમેશ્વર છો ને અમને પણ પરમેશ્વર બનાવી દીધો છો અથવા અમારો પરમેશ્વર પણ આપ બતાવો છો તેથી અમારું અમને ભાન નહોતું કે અમે પરમેશ્વર છીએ એનું અમને ભાન નહોતું એવું ભાન અમને પ્રગટ થાય છે આપને જોતા અમારા પરમેશ્વર પદનું ભાન અમને આવે છે અથવા જીવેશ્વરનો ભક્ત સંસારના પદાર્થોની માગણી નથી કરતો તી જે આપ સમાન એમને આપના સમાન બનાવી દો અમારે કોઈ સાંસારિક પદાર્થો જગતના પદાર્થો જોઈએ છીએ જળ પદાર્થો જોઈએ છીએ એવી અમારી ભાવના અમારે કોઈ જેવા આપ થયા પરિપૂર્ણ શુદ્ધ નિરાવરણ નિર્દોષ પરમાત્મા એવી આપના જેવી પવિત્ર દશા અમને પ્રગટ થાય એવી અમારી ભાવના છે અને એ ભાવના આપની દશા જોઈ જોઈને અમે વધારતા જોઈએ છીએ આપની દશા જોતા અમારી ભાવના વધે છે આવી દશા પ્રાપ્ત કરવાની અમારી ભાવના વધે છે એવું કેવું અર્થ લેવામાં આવે છે ચૈતન્ય તો તારી પાસે જ છે તું જ તે છો તો પછી શરીર ઉપર ઉપસર્ગ આવતા કે શરીર છૂટવાના પ્રસંગમાં તું ડરે છો કેમ શરીર ઉપર ઉપસર્ગ આવતા એટલે પ્રતિકૂળતાઓ થતા અશાતા થતા છેદન વેદન તાડન મારણ અનેક પ્રકારે રોગ શોક આદિના પ્રસંગો આવતા અને છેવટે શરીર છૂટી જાય આયુષ પૂરું થાય જેને મૃત્યુ કહે છે મરણ થાય એવો પ્રસંગ આવે તો તું શા માટે ભયવાન છો શા માટે ભય પામે છો તારું તો કાંઈ મૃત્યુ થતું નથી અજેર અમર અવિનાશી પદ છો શાશ્વત પદે બિરાજમાન છો તારી હૈયાતીને કોઈ મિટાવી શકે એવું જગતમાં નથી પછી શરીરના પ્રસંગો શરીરાધીન છે અને શરીરના પ્રસંગો એ તારા પ્રસંગો નહીં હોવાથી કર્મ પ્રસંગો હોવાને લીધે તારે એમાં મહત્વ કરવા યોગ્ય ડર અને ભય તો ત્યાં છે કે જ્યાં મહત્વ છે એટલે નિર્જરા અધિકારમાં સપ્તભય રહી લીધું ને કે સાતે પ્રકારના એટલે કે સર્વ પ્રકારના સાતમાંથી બીજા ભય એના પેટામાં આવી જાય છે કોઈ ભય સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને કોઈ ભય જ થતો ભય નામનો શબ્દ અને એ ભાવ બધું એને માટે ખલાસ થઈ ગયો ભય મૃત્યુ ભયમાં છે ખરેખર પછી મૃત્યુનો ભય એ પ્રશ્ન નથી રહેતો, કેમ કે ભય પોતે જ મૃત્યુ પામેલો છે. જ્ઞાનીને તો ભય મરી ગયો છે, તેથી એને કોઈ પણ કારણવશ ભય થવાનો પ્રશ્ન નથી. પોતે અવ્યાબાધ સ્વરૂપે છે, પછી ભય શો? પોતાની શાંતિ, પોતાનું જ્ઞાન, પોતાનું સુખ, પોતાનો આનંદ ભરપૂર કર્યો છે. બહારની ચીજ સાથે કઈ લેવા દેવા રહી નથી. પછી ભય શો? શોક શો? દુઃખ શો? વિકલ્પ શો? ચિંતા છે? કઈ વાત રહેતી નિર્ભય એટલે એવી વાત સમજાવનાર શ્રી ગુરુ પ્રત્યે એમ કહેવામાં આવે છે કે આપે તો અમને જ્ઞાન કરી દીધા. ખાસ કરીને શીખોની અંદર એ વધારે સમજનો વપરાશ છે. ગુરુનું નામ લઈને જે બોલે સદગુરુ તો કે નિહાલ થઈ જાય, નિહાલ થઈ જાય, નિહાલ એમ કંઈક બોલે છે. જો બોલે સો નિહાલ, સદગુરુની જે બોલે જો બોલે સો નિહાલ, નિહાલ થઈ ગયો. એમ હું નીકળ્યું શામાંથી બધું કે આવા પરમેશ્વર પદને, શાશ્વત પદને દર્શાવનારા જે ગુરુ મળે છે એના પ્રત્યે એમ કહેવાય છે કે આપણે અમને જ્ઞાન કર્યા. અમારો ભય કાયમ ને માટે ચાલ્યો ગયો, ક્ષણ ક્ષણ ભરણ, ભયંકર ભાવમરણ થતું હતું. જે ભયથી ભાવનું ભાવે તો મરણ થતું હતું, મૃત્યુતુલ વેદના. એના બદલે મુક્ત થઈ ગયું પરિણામ, એનાથી ભયથી મુક્ત થયો, દુઃખથી મુક્ત થયો પરિણામ. એને ભાવે મુક્તિ કહેવામાં
આવે.
એમ જ છે, મુક્તિનો માર્ગ દેખાડ્યો, મુક્તિના માર્ગનો રહસ્ય ખુલ્લું કર્યું. જેને જેને નજરમાં આવ્યું, જેને ગ્રહણ થયું, ખરેખર એ યાદ થઈ એનો ઉદ્ધાર થઈ જાય. સંસાર આખો તરી જાય, અનંત કાળથી નહીં તરાયેલો સંસાર તરી જાય. શું બીજું વિશેષ તે છે? તમે તો તું છે, તું પોતે જ છો ઉત્કૃષ્ટ ને આશ્ચર્યકારી ચૈતન્ય તત્વ. તો તું પોતે છો, તો પછી શરીર ઉપર ઉપસર્ગ આવતા કે શરીર છૂટવાના પ્રસંગમાં તું કેમ ડરે છો? અને ભાઈ શા માટે થવો જોઈએ? જે શરીરનું થવું હોય તે થાવ. હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, ગમે તે પ્રસંગ ઉત્પન્ન હો હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. અને શાશ્વતપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે હયાત રહું છું. અનંત શરીરો આવ્યા ને અનંત શરીરો ગયા, હું તો જેમ ને ઊભો છું. હું આવ્યો નથી ને હું ગયો નથી. જે કોઈ બાધા પહોંચાડે છે એ તો પૂદગલને પહોંચાડે છે. માનો કે કોઈ શરીરને બાધા પહોંચાડે છે એ તો પૂદગલને પહોંચાડે છે. આત્માને કોઈ બાધા પહોંચાડે છે એવું બની શકતું નથી. અવ્યાબાધ સ્વરૂપને વિશે બાધા પહોંચાડવાનું જગતમાં કોઈ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, કોઈ સાધન નથી, કોઈ વિદ્યા નથી, કાંઈ નથી. માણસ ને એકમાં એક વિદ્યાથી બીજા ઉપર અસર કરે, આવશ્યકરણ અને હિયાલ ની વિદ્યા આવે છે ને, મહેમાન બનાવી દે ને. એ જ્ઞાનીને માટે શક્ય નથી. ભૂત વળગાવી દે ને, મંત્ર તંત્ર નું કઈક કરી દે ને, કાંઈ કોઈના પોતે જો એમ જાણે કે કોઈ મારા ઉપર કાંઈ કરી શકે એમ નથી, એવું એને જો પોતાને પ્રતીત હોય તો એ પ્રતીત ભાવને લીધે કોઈ મંત્ર તંત્ર એને અસર કરે. નિમિત નિમિત સંબંધ ન થાય, એ નિમિત નિમિત સંબંધ અંદર કેટલીક પ્રક્રિયા બને છે ત્યારે કે એવું સામે નૈમિત યોગ્યતા વાળા જીવનું પરિણમન હોય ત્યારે. પણ અહીંયા તો એ બધી ખલાસ થઈ જાય છે. માનના રાખના એમ કહે છે, આમ થઈ જાય ને તેમ થઈ જાય, આમ કરી નાખે ને તેમ કરી નાખે. એ વાતો આવે તેમ કે ભાઈ ચાલો અમે કોઈ કરી દઈએ, અમને ચાલો કાંઈ થઈ શકે એવું નથી. તમારા ઉપર કોઈ કરતું હોય ને દુઃખ લાગતું હોય તો તમે એને કહી દો કે આ અમને કરી લ્યો, મારા બદલે જાઓ. એ વાત સમજવી જ નથી. પણ માણસનો જે ભય છે એ ભય પોતે જ વળગાર છે. ખરેખર તો મોટામાં મોટું જે કાંઈ ભૂતનું છે એ તો મિથ્યાત્મક છે. બીજો પદાર્થ, બીજા પદાર્થનો ભાવ મને અસર કરે એવું જે મિથ્યાત્મનું ભૂતડું છે એ અને પહેલેથી વળગેલું છે, મોટો વળગાડ તો એને છે જ. પછી બીજું નાનું ભૂતડું વળગે છે એને લઈને. આ મોટું ભૂતડું ન હોય તો કોઈ ભૂત વળગી શકતો નથી. જે કોઈ બાધા પહોંચાડે છે તે તો પૂતગળને પહોંચાડે છે, શરીર પૂતગળને બાધા પહોંચે છે. અને તે પણ ક્યારે કે અહીંયા એ પ્રકારનો કર્મોદય હોય ત્યારે. માનો કે કોઈએ મંત્ર તંત્ર કરીને શરીરને વિશે રોગ કે એવી કાંઈ અસાતા ઉપજાવી, તો જ્ઞાની જાણે છે કે એ મારા મને કંઈક થયું નથી. આ અસાતા, આ રોગ, આ પ્રકાર મારામાં પ્રવેશ કરતો નથી. કોઈ પૂર્વ કર્મનો ઉદય છે એનો એમાં આ ભાવ નિમિત્ત છે, આનો ભાવ નિમિત્ત છે એવી વાત. પણ અહીંયા પૂર્વ કર્મનો ઉદય ન હોય તો બીજા બીજાને કંઈક કરી દઈએ એવું બને નહીં, એ નિષ્ફળ જાય. સર્વ તો મહામુનિઓને પણ આવે છે જંગલમાં, પવિત્ર મુનિ દશામાં વિતરાગ ભાવે રહેનારા મુનિઓને પણ ઉપસર્ગ પરીક્ષા આવે છે. તો એ ઉપસર્ગ આવે છે એમાં પૂર્વકર્મનો ઉદય ખરેખર નિમિત્ત છે, અને એમને એ પ્રતિકૂળતા છે એવી કલ્પના એમને વિશે નથી. જાણે પાયમાં પરમ મિત્રનો યોગ યોગ, એ આમ સરળ લે છે. પૂર્વ કર્મ છે, સારું થયું, દેણ ચૂકવાઈ જશે અને આપણે હળવા થઈ જઈશું, દેણા વગરના હળવા થઈ જઈશું. માથે દેણાનો ભાર રહેતો નથી, બરાબર. ક્યારે તો નવા કર્મ ક્યારે ન બાંધે, પુરુષાર્થમાં હોય તો બરોબર. નહીતર તો જીવના પરિણામ બગડ્યા વિના હરે ને બગડે ને બગડે. પ્રતિકૂળતા આવે ત્યારે જીવના પરિણામ બગડે, ક્યારે કે પુરુષાર્થ ન કરે ત્યારે. પુરુષાર્થ હોય તો બગડવાનો પ્રશ્ન રહેતો નથી. સૌ
લેવું એ બહુ સરસ વાત
આવી. સૌ જોવાનો દ્રષ્ટિકોણ સવલો હોય તો બધું સૌનું દેખાય છે, જોવાનો દ્રષ્ટિકોણ અવલો હોય પણ છતાં એને બહુ મહત્વ દેવું એવું ખરેખર ન હોવું જોઈએ. મહત્વ એને પોતાને પોતામાં દેવું, પોતાને મહત્વ દેવું, બીજાને મહત્વ ન દેવું, પણ પોતાને મહત્વ દેવું. જેટલી ગડબડ થાય છે બીજાને મહત્વ દેતા થાય છે. આ એક સિદ્ધાંત છે કે જેટલું બીજાને મહત્વ આપો એટલી મુશ્કેલી વધારે. પોતાને મહત્વ આવે પણ પોતાના પુરુષાર્થમાં રહ્યો, પોતાના મહિમામાં રહ્યો તો જીતી ગયો,
જીતી ગયો.
એને જૈન કહ્યો, અને જો પોતે ઉપસર્ગને દૂર કરવા પ્રયત્ન કરે તો પોતે હારી ગયો. સુતામુલના એક આચાર્ય સાથે ચર્ચા થઈ તો ભગવાનને એમ કે આહાર પાણીનો તીર્માનું સ્થાને પ્રકાર હોય છે, એમાં વિચાર પે છે, તો એના માટે કોઈ શાસ્ત્ર આધાર છે એમ પૂછ્યું. ઉમા સ્વામીના સૂત્રમાં આવે છે, તત્વા સૂત્રમાં એકાદશે જીને એટલે તેરમા ગુણ સ્થાને અગિયાર પરીક્ષાઓ હોય છે. એકાદશ એટલે અગિયાર, બાવીસ પરીક્ષાઓમાંથી અગિયાર હોય ને અગિયાર ન હોય એમ એનો અર્થ છે. તો એ પરીક્ષાને વર્ષ ક્ષુધાતૃષાનો જે પરીક્ષા પડે છે એટલે જીનેશ્વરને પણ આહાર પાણી હોય. તમે એવો અર્થ કરતા હશો તો એને જીન કેમ કહો છો? જીન તો જીતે તે જીન છે. અમે બીજો અર્થ કરીએ છીએ. સૂત્ર તો તમને માન્ય છે ને અમને માન્ય છે, પણ અર્થમાં ફરક છે. એકાદશ પ્રકારના પૂર્વકર્મના ઉદયને લઈને પરિષદ થાય તો પણ તે એને એના ઉપર જીત મેળવીને જૈનપણે બિરાજે છે. એથી એમને જીન કહીએ છીએ, જીનેશ્વર કહીએ છીએ. અચ્છા, એમને એમ લાગ્યું કે વાત તો કઈક વધારે સારી લાગે છે, આવો અર્થ કરવો એ વધારે સારો લાગે છે. અર્થ તો શબ્દનો ગમે તે માણસ ગમે તે રીતે પોતાની મતિ અનુસાર કરે, શબ્દને કઈ અર્થની ખબર નથી. પણ કયો અર્થ લેતા આત્માને ગુણ થાય અથવા પરમેશ્વર પદનું પરમ ઐશ્વર્ય વ્યક્ત થાય છે, એક બાજુથી એમને પરમ ઐશ્વર્ય પ્રત્યુ એમ કહીએ ને બીજી બાજુથી એમની ઈશ્વરતા નથી એમ અર્થઘટન કરીએ, પણ એમને પદ અનુસાર કોઈ વાત સુસંગત થતી નથી. એ વાત તો કઈક ઠીક લાગે છે. ખરેખર એમ જ એનો અર્થ થવો જોઈએ, એમ જ કરવો જોઈએ. જીતે તે જૈન છે અને બહારમાં પરીક્ષા નથી હોતો. બહારમાં એટલે ખાવું પડે એવો પરીક્ષા નથી હોતો, પાણી પીવું પડે એવો પરીક્ષા તો તેરમા ગુણસ્થાને કોઈ ઉપસર્ગ પરીક્ષા નથી થતા. અંદરમાં તે પ્રકારનો બહુ જ અનંતમાં ભાગે કર્મોદય હોય છે. સાતાનો ઉદય એટલો બધો અને અસાતાનો ઉદય એટલો બધો અલ્પ કે સમુદ્રની અંદર કોઈ ઝેરનું ટીપું નાખે અને એ પાણી કોઈ પીએ તો કોઈ મરે નહીં. પાણીના ગોળાની અંદર કોઈ ઝેરનું ટીપું નાખી દઈએ અને કોઈ પાણી પણ પીએ તો મરી જાય. ઘરમાં પાણી હોય ને એમાં કોઈ ઝેર મેળવી દઈએ, ટીપું નાખી દઈએ, એ પાણી જે કોઈ પીએ તે મરી જાય. પણ સમુદ્રની અંદર તો ઝેરની બાટલી રેડી દઈએ ને તો એ પાણીથી કોઈ મરે નહીં. કેમ કે એનું પરિમાણ એટલું બધું અલ્પ છે પ્રમાણ, કે ક્યાં સમુદ્રનું પાણી ને ક્યાં ઝેરના પ્રમાણો, એ પાણી એટલું બધું ઝેરેલું થતું નથી કે એના પીવાથી કોઈ મરે. એમ જે પૂર્વકર્મની અસાતાનો ઉદય હોય છે એ એટલો બધો અલ્પ છે કે સાતાનો ઉદય સમુદ્ર જેટલો છે એની સાથે અસાતાનો ઉદય એક બિંદુ જેટલો છે. તો સામાન્ય તરસ લાગે એથી અનેક ગણી સામાન્ય તરસ લાગે ને માણસને પાણી ન મળે તો પણ પાણી પીવાની કઈ જરૂર લાગતી નથી. આમને પાણી પીવાની જરૂર લાગે અને એવો વિકલ્પ કરે કે એવી પ્રક્રિયા પ્રવૃત્તિ કરે એવું કઈ જોવામાં આવતું
નથી.
મોહનો નાશ થયો હોય તો જેટલી કોઈ વિકલ્પની પ્રવૃત્તિ છે એમાં મુખ્ય કારણ મોહ છે. પ્રવૃત્તિ થવામાં મુખ્ય કારણ મોહ છે. જો મોહ ન હોય તો બહારનો જે ઉદય છે એની સાથે પ્રતિકૂળતા પ્રતિકૂળતા નથી, અનુકૂળતા અનુકૂળતા નથી. કે ન તો સાતાનો મોહ છે ન તો ખરેખર તો એમ છે, મૂળ કારણ એ છે. જે કોઈ બાધા પહોંચાડે છે તે તો પૂતગળને પહોંચાડે છે. જે છૂટી જાય છે, માનો કે શરીર છૂટી જાય છે, તે તો તારું હતું જ નહીં. તારું હોય તો છૂટે નહીં, તારું હોય તારા વિશે રહે, તારામાંથી છૂટે નહીં. તારું હતું નહીં માટે છૂટ્યું, અનંતતા છૂટ્યા. શું થઈ ગયું તને અત્યાર સુધીમાં? અનંત શરીર છૂટ્યા તને શું થઈ ગયું છે? દેખાડ્યું કે પેલું એક શરીર છૂટ્યું ત્યારે આત્મામાં અહીંયા તકલીફ હજી ઊભી છે, અને બીજું શરીર છૂટ્યું ત્યારે આ તકલીફ ઊભી છે, ત્રીજું શરીર છૂટ્યું ત્યારે આ તકલીફ હજી ઊભી છે, હજી એની તકલીફ રહ્યા કરે છે. કાંઈ છે નહીં, અનંત શરીર છૂટ્યા તમે એવો અને એવો અખંડ ચૈતન્ય મૂર્તિ એવો ને એવો છો. અંદરમાં તારા પદને વિશે કાંઈ ફેરફાર થયો નથી. જે છૂટી જાય છે તે તો તારું હતું જ નહીં. તારું તો મંગળકારી આશ્ચર્યકારી તત્વ છે. આ શરીરના રજકણો એમાંથી એક રજકણ તારું છે નહીં. તારું જે છે તો મંગળકારી અને આશ્ચર્યકારી ચૈતન્ય તત્વ છે. એક વિશેષણ વધાર્યું અહીંયા. આશ્ચર્યકારી તો કહ્યું તું ઉપર, અહીંયા કહે છે કે મંગળકારી છે, મંગળને કરનાર છે, પવિત્ર કરનાર છે, ખુદ પરમ પવિત્ર સ્વરૂપે છે. બીજું કોઈ કારણ આમ છે. બહુ સરસ વિષય છે કે જ્યારે જ્યારે જીવને દુઃખની અસર થાય, કોઈ પણ કારણસર, કોઈ પણ પ્રસંગસર, કોઈ પણ પ્રકારે, ત્યારે એણે એ વિચારમાં જેવું છે ત્યારે કે એમાં આમાં શું મોહ છે, કયા પ્રકારે મોહ છે, કેમ આમ થાય છે, એને મોહને પકડવો. સંયોગને વિયોગને ન પકડવો, પણ એને મોહને પકડવો કે તારો મોહ તો તું જો કે આ મોહને લઈને તને આમ થાય છે એમ તું જો. બસ જેટલી કાંઈ તારા પરિણામમાં અસર છે એનું મૂળ કારણ તારો મોહ છે, બીજું કાંઈ નથી. જેવો એના સંશોધનમાં જઈશ, દોષના સંશોધનમાં જઈશ, તો એ તારો રસ તૂટી, દુનિયા તૂટી જશે. ગમે તે પ્રકારનો હશે તારો રસ તૂટી જશે. દુઃખ હશે તો દુઃખ નહીં રહે, મોથી સુખનો સુખની કલ્પના થઈ હશે તો એ કલ્પના પણ છૂટી જશે, બે માંથી એકી રહેશે નહીં. બસ એટલે કે જેને સંભાળતા અને સંભાળતા બધી ગડબડ શાંત થઈ જાય છે, કોઈ પ્રકારની ગડબડ રહેતી નથી, એવું મંગળકારી અને આશ્ચર્યકારી તત્વ છે કે જેને જેના સ્મરણ માત્રમાં પોતે ભૂલે પોતાનો દોષ છે, બાકી સ્મરણ માત્રમાં બધું ચાલ્યું જાય એવું છે. એટલે તો અન્ય મતમાં સ્મરણનો, નામ સ્મરણનો બહુ મહિમા લીધો. પછી એ લોકોને શું છે કે પોતાના બાજુનો કોઈ વિષય નથી, એટલે એ રીતે જે એને પોતાના માનેલા પરમેશ્વર છે એનું સ્મરણ કરે. કેમકે આપણે ઈશ્વર સ્મરણ કરીએ અથવા આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ તો દુઃખ ટળી જાય. એટલે એમાં શું છે, ઉપયોગ છે એ જે તે પદાર્થ પ્રત્યે લાગીને જે દુઃખ થતું હોય છે એ ઉપયોગ છે, એ ડાયવર્ટ થઈ જાય છે બીજા વિષયમાં. તમે આપણે ઈશ્વર પ્રત્યે ઈશ્વરનું સ્મરણ કરો. એ સ્વાભાવિક છે કે કોઈ શોખ થતો હોય એનો વિષય બદલાવવા માટે પછી તેરમાના દિવસે લાડવા ખવડાવે કે ઈશ્વર સ્મરણ કરાવે કે બીજી કોઈ વાતમાં ઉપયોગ લગાડે, એટલે એનો ઉપયોગ છે, બીજે લાગે એટલે એ વાત મળી પડી જાય. કરે છે કે નહીં? પણ એ બધી યુક્તિ પ્રયુક્તિ છે, તાત્કાલિક એના ઉપર થોડી અસર આવે છે, પણ મૂળમાંથી અંદર જે ઘા પીડ્યો છે એ ઘા રૂજાતો નથી, એ તો એમને રહી જાય છે. ઉપર ઉપર થોડી પાટાપિંડી કરે છે એટલે ઉપર ઉપર માં ફેરફાર થાય છે. અહીંયા મૂળમાંથી રોગ કાઢવાની વાત છે કે તારા નિર્મોહી મંગળકારી આશ્ચર્યકારી તત્વને તું જો, તને એમ લાગશે કે મને કઈ થતું જ નથી, મારામાં કઈ થતું નથી, મને કઈ લાગતું હોતું નથી, મારે કઈ લેવા દેવા નથી, તારું તો મંગળકારી આશ્ચર્યકારી તત્વ છે, તો પછી તને દર્શન તારે દર્શન એને કોઈ મટામીટ મટાડી દે, ઘૂસાડી દે, એનો નાશ કરી દે, એમાં કોઈ અધુરાશ લાવી દે, કાંઈ લઈ જાય એમાંથી ઓછું કરી દે, એ તો કાંઈ બનવાનું નથી. તો પછી તને ડર શાનો, તને ભય શાનો એમ કે છે, શેનો ભય થાય છે? જીવન કે મરણે નહીં ન્યૂના અધિકતા, આ સંદર્શિતા વિશે કીધો છે ને, અપૂર્વ અવસર ની અંદર સંદર્શિતાનો વિશે, જીવન કે મરણે નહીં ન્યૂના અધિકતા, એમાં કોઈ ન્યૂન એટલે ખામી છે, ઓછું છે. મરણ થાય તો તે ખામી વાળી વાત છે ને, જીવન રહે તો તે અધિક સારી વાત છે, એવી ન્યૂનાધિક પણ જીવન મરણ ને વિશે પણ જેને નથી. દેહ મારો નથી પછી આજ પડો, કાલ પડો, ક્યારે પડો, શું થાવ શું ન થાવ, એની સાથે કાંઈ ભય કે ચિંતા કરવાની સાધકને જરૂર રહેતી નથી. એમ એ પોતાના સ્વરૂપ પ્રત્યેના પરિણામમાં બળવાન થતા જાય છે, સાધક દશામાં એ બળવાન થતા જાય છે. પછીનો બોલ એવો છે, સાધક દશાનો બોલ છે
પાછો.
બળ વર્તે છે એમને બીજા પેરેગ્રાફમાં છે, હું પરિપૂર્ણ છું વચ્ચે છે એવું બળ સતત સાથે ને સાથે રહે છે. હું પરિપૂર્ણ છું અથવા હું અવ્યાબાધ સ્વરૂપે છું, ચેતન વજ્ર છું એવું બળ સાથે ને સાથે રહે છે. એવું બળ સાથે રહે છે, એવું બળ વૃદ્ધિગત થતું જાય છે, એ બળ વધતું જાય છે. સમાધિમાં સ્થિર થઈને એક આત્માનું ધ્યાન કર અને ભય છોડી દે. સાધક ધર્માત્માઓ તો ખાસ કરીને દેહ છૂટવાના કાળમાં તો સમાધિ ધારણ કરે છે, સ્વરૂપ સમાધિમાં લાગી જાય છે. ભલે શરીરની અવસ્થા ગમે તેટલી રોગિષ્ટ હોય, ગમે તેટલી અશક્ત હોય, પણ એ અંદરમાં સ્વરૂપ સમાધિમાં લાગવાના પ્રયત્નશીલ હોય છે અને સ્વરૂપ સમાધિમાં એ પોતાનો દેહ ત્યાગ કરતા હોવાથી એમને આ દેહ ત્યાગને સમાધિ મરણ કહેવામાં આવે છે. કે દેહ છૂટવા સંબંધીનું મરણ સંબંધીનું પણ જેને અસમાધાન વર્તતું નથી એનું નામ સમાધિ મરણ છે. દેહ છૂટવા સંબંધી અસમાધિ નથી, મારો દેહ ન છૂટે તો સારું, કોઈ એવી દવા આવી જાય ને હું બચી જાઉં તો સારું, એવું કોઈ ડાક્ટર મને બચાવી લે તો સારું, એવા અસમાધાનમાં જ્ઞાનીનો દેહ ત્યાગ થતો નથી. સમાધિમાં સ્થિર થઈ એક આત્માનું ધ્યાન કર, સ્વરૂપ સમાધિમાં આત્મ ધ્યાનમાં લાગી જા, બધા ભય છોડી દે, કોઈ ભય કરવાનું તારે કારણ જ છે નહીં, મૂળમાં કારણ જ નથી ભય કરવાનું એમ કહે છે. ભય કલ્પનાથી ઉત્પન્ન થાય છે, જેમ દોરડીને વિશે સર્પની કલ્પના થાય અને સર્પથી કોઈ ભયવાન થાય, બસ આ ભયનું સ્વરૂપ છે, બીજું કાંઈ નથી, ભયનું આ સ્વરૂપ છે, આ સિવાય ભયનું કોઈ સ્વરૂપ જ નથી. કલ્પનાથી ઉત્પન્ન થતી પરિસ્થિતિ એનું નામ ભય. વાસ્તવિકતાથી અજાણ, વાસ્તવિકતાથી દૂર જાય છે એનું નામ ભય. બસ બાકી જગતમાં ભય જ થાય છે. અથવા બીજી રીતે લઈએ તો કે આત્મામાં સંસાર નથી, આત્માના સ્વરૂપને વિશે સંસાર નથી. કેમ કે મોહ નથી, સંસાર તો મોહજનિત, મોહના ફળમાં ઉત્પન્ન થયેલા ભાવો. આત્મા પોતે જ નિર્મોહી સ્વરૂપ હોવાને લીધે, મોહના અભાવ સ્વભાવે હોવાને લીધે આત્મામાં સંસાર નથી. તો સંસાર ક્યાં છે કે આત્માથી બહાર નીકળો ત્યાં બધે સંસાર છે. જ્યાં આત્માથી બહાર નીકળ્યો ત્યાં સંસાર થઈ ગયો. સંસરણ વિધિ સંસાર, બહાર નીકળવું એટલે સંસરણ થવું, બસ એ સંસાર છે. બીજું કઈ
નીકળવું
તો કહ્યું કે સમાધિમાં સ્થિર થઈ એક આત્માનું ધ્યાન કર, એનો અર્થ શું છે? કે તારામાં સંસાર નથી. પછી સંસાર સંબંધિત ભય, શોક, કાંઈ ચિંતા, કાંઈ વિકલ્પ, કોઈ પ્રકાર રહેવાનો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાની પુરુષ એવું વેદન કરે છે, એમને છે નિર્જનાધિકારમાં. નિંદતી શબ્દ લીધો છે, નિંદતી એટલે જાણે છે, નિંદતી એટલે વેદે છે સતતપણે. સતતમ સતત વિંદતી, સતત જાણે છે, સતત વેદે છે. આવું ભાન મારીને વેદે છે એટલે એમને ભય થતો નથી. ભયને છોડી દે એટલે કે ભય કરવા જેવો, ભય થવાનું કોઈ કારણ તારે વિશે નથી. નિર્ભય થઈ જા, નિશંક થઈ જા, અને તારા સ્વરૂપના સુખ શાંતિને આનંદને આનંદથી ભોગવ, આનંદને આનંદથી ભોગવ. 392 સ્વરૂપનો મહિમા કર્યો એમાં. આવું સ્વરૂપ મહિમાવંત સ્વરૂપ છે, એના મહિમામાં રહે, એનો મહિમા તને એની પ્રાપ્તિ કરાવશે. એનો મહિમા જ સ્વરૂપના વિશેષ વિશેષ વિકાસમાં અને પૂર્ણતા સુધીમાં કામમાં આવશે. એટલે મહિમા જ કરવા યોગ્ય છે સ્વરૂપનો. વિકલ્પ ભાવે નહીં પણ નિર્વિકલ્પ ભાવે, નિર્વિકલ્પ ભાવે, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ મહિમા એમ કેમ. જ્ઞાન દશાનું વર્ણન છે, ધર્માત્માની દશા. એટલે મોક્ષ માર્ગમાં વિચરનાર એવા જ્ઞાની પુરુષોની દશા કેવી હોય છે એનો બહુ સરસ ચિતાર છે આ બોલમાં. જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય, સારી વાત છે. એ જ હેતુ, એ જ ધ્યેય, મુખ્ય કારણો અથવા એમાંથી અંશ માત્ર પણ વિચલિત થવા દેવું નથી. જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય તેણે પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરી પોતાના ધ્રુવજ્ઞાયક સ્વભાવનો મહિમા લાવી સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો. એક વાક્યની અંદર અસ્થિથી નાસ્તિથી વાત મૂકી દીધી છે. એક જ વાક્યની અંદર કે જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય, જન્મ મરણથી છૂટવું હોય, ચારે ગતિના દુઃખથી જેને છૂટવું હોય, એને પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરવો, પહેલામાં પહેલો આ છે. શ્રીજી મૂળ માર્ગમાં એ ગાય કે નોય વાલુ અંતર ભવ દુઃખ. મૂળ માર્ગ સાંભળો, કરી વૃત્તિ અખંડ સન્મુખ. એમ સન્મુખ ની સામે આ દુઃખ નો પ્રાસ મળ્યો છે કે નોય વાલુ અંતર ભવ દુઃખ. અંતર એટલે અંદર બા. જેને ભવ દુઃખ ને વાલું ન કરવું હોય એને આ માર્ગ સાંભળવો, મૂળ માર્ગ સાંભળવો. જેને ભવ વાલા છે, ભવના પ્રસંગો વાલા છે, એને ભવના દુઃખ વાલા છે. જેને ભવ વાલા છે, મને મારે મરણ નથી જોતો, મારું મરણ ન હોય એટલે કે હું આ ભવમાં ભવમાં રહી જાઉં, એનો અર્થ શું છે? મારે મરવું નથી એનો અર્થ શું છે? કે હું આ ભવમાં રહી જાઉં, પછી ભલે એમાં દુઃખ હોય તો વાંધો નથી, સુખ હોય તો વાંધો નથી, મારે આ ભવ છોડવો નથી. એને ભવ દુઃખ ને વાલું કર્યું છે કે છે કે એને આ મૂળ માર્ગ હું સંભળાવતો નથી. મૂળ માર્ગ હું કોને શું કહું છું? કે જેને અંદર માં અંતરંગ માં ભવ દુઃખ વાલું કર્યું નથી, જેને ભવ દુઃખ થી છૂટી જવું છે એના માટે આ વાત છે. એટલે તો એમ કીધું ઓલામાં કે જેને પુણ્ય ની રુચિ છે એને ભવ ની રુચિ છે. આવી ગયું ને ભવમાં પછવા લીધું કે ભાઈ ભાવની અંદર પુણ્ય ઉદય હોય તો પછી શું કરવા આપણે? પુણ્ય ઉદયમાં તો કઈ દુઃખ થતું નથી. 134 માં શુભરાગની રુચિ તે પણ ભાવની રુચિ છે, મોક્ષ ની રુચિ ભાવ ને મોક્ષ સામે સામે લીધા. તને અનુકૂળતામાં ઠીક પડે છે, સાતાના ઉદયમાં ઠીક પડે છે તો તને શુભ રાગ ને શુભ રાગ ના ફળ માં ઠીક પડે છે. તને ભવ ની રુચિ છે ને તને મોક્ષ ની રુચિ છે એ વાત. એના માટે મોક્ષ નો માર્ગ છે એ જ્ઞાનીઓ કે ભગવાન એને એ માર્ગ શ્રવણ કરાવતા નથી. શ્રવણ કહેતા હોય તો એને શ્રવણ કરાવવા માટે એ વાત નથી. શ્રવણ કરવા આવ્યો છે એને પાસે શરત મૂકે છે. મોટી મોટી ડિગ્રીમાં હોય છે ને એન્ટ્રન્સ એક્ઝામિનેશન, ચાર્ટર એકાઉન્ટન્ટ થાય છે, બીજાથી જે મોટી ડિગ્રી હોય છે એમાં પહેલાં દાખલ થવા માટેની પરીક્ષા, કે આગલી પરીક્ષા તમે પાસ કરી એટલું પૂરતું નથી. ભલે તમે બીકોમ થઈ ગયા, કોમર્સની ડિગ્રી લીધી, પણ છતાંય ચાર્ટર એકાઉન્ટન્ટ થવું હોય તો એની પરીક્ષા દાખલ થવા માટેની જુદી આપવી પડશે. 6 મહિના સુધી એને ભણવું પડે. 6 મહિના તમે ભણી લ્યો કે આ લાઈનમાં શું શું કેવા કેવા વિષય હોય, પછી અમે તમને એની પરીક્ષા લઈને પછી એના અભ્યાસક્રમના વર્ગમાં તમને દાખલ કરીએ, નહીં તો અભ્યાસક્રમમાં દાખલ ન કરીએ. આ શરત છે. એમ અહીંયા એક શરત છે મોક્ષ માર્ગમાં આવવા વાળા માટે કે ભાઈ તને ભાવ વાલો છે, ભાવના કારણરૂપ તને શુભાશુભ ભાવ વાલા છે, શુભાશુભના ફળરૂપ સંત પ્રસંગ તને વાલા છે. તો પછી આ માર્ગ સાંભળવા માટે તારું કામ નથી. તને આ માર્ગ સંભળાશે નહીં, સાંભળીશ તો પણ તને સંભળાશે નહીં, અંદર આ વાત સ્થાન પામશે નહીં અને તારું કઈ કામ કરશે નહીં. એમ સંભળાવીને એમ કે છે કે તું એને એ પ્રત્યેની વૃત્તિને તું છોડી દે, એ વૃત્તિ લાગે. કે ભાવ ન જોઈએ, ભાવ રહીત થવું છે, હવે મારે ભાવ ભ્રમણ ન જોઈએ, એવી ભાવનામાં આવીને પછી હું આ વિષયને સાંભળવા બેસીશ તો તને તારા અંતરમાં આ વાત સ્થાન પામી જશે. એ પાત્રતા છે. ભાવ ભ્રમણથી જેને છૂટવું છે, જેને ભાવ ભ્રમણથી ખરેખર છૂટવું હોય, એવી પાત્રતામાં જે જીવ આવ્યો હોય એને પાત્રતામાં રહીને ભેદ જ્ઞાન કરવું એમ કહે છે. પાત્રતા વિના ભેદ જ્ઞાન થતું
નથી.
બુદ્ધિમાં એક વાત બેસે કે ભેદ જ્ઞાન કરવાથી સમ્યક દર્શન થાય, ભેદ જ્ઞાન કરવા કરતા કરતા મોક્ષ માર્ગમાં આગળ વધાય અને મોક્ષ સુધી પહોંચી જવાય, મોક્ષ ની પ્રાપ્તિ થાય. આમ ભેદ જ્ઞાન છે, ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એક એટલે કહી શકે, સિદ્ધ પર સુધીનો આ માર્ગ છે, ઉપાય છે. પણ ભેદ વિજ્ઞાન ક્યાં કરવું, કઈ સ્થિતિમાં આવીને કરવું, એનો પૂર્વક્રમ નિયત કરેલો છે કે પાત્રતામાં આવે એ ભેદ જ્ઞાન કરી શકે, પાત્રતામાં ન આવે એને ભેદ જ્ઞાન થઈ શકે નહીં. કરવું હોય તો પણ એની ઈચ્છા બેકાર જાય, વિકલ્પ એનો ભેદ જ્ઞાન કરવાનો નિષ્ફળ જાય, એ સાર્થક થતો નથી. એટલે એ વાત લે છે કે જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય, અંતરથી છૂટવું હોય, એ અંતર્ભાવના ન હોય તો એને કોઈ વાર કઠોર શબ્દમાં જ્ઞાનીઓ એને કપટ કહે છે. આનંદ ગંજી ગાય છે કે મારા મારા મનમાં જે કપટ છે, કારણ કે એ તો પોતાના ઉપર જ્ઞાનીઓ તો વધારે વાત લે છે, સ્વલક્ષ્ય એમનું પરિણામ છે કે હજી મારા મનમાં કપટ છે, કે હજી ખરેખર મને ભાવના થઈ નથી, નહીતર મારી આપને સાથેની જે પ્રીત છે એ અનન્ય ભાવે જ હોય, બીજી રીતે હોઈ શકે નહીં. ઘણો ભક્તિભાવ વિશ્વ છે અને ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરે છે, તો એવી રીતે પોતાની નિંદા પોતાની નિંદા કરતા જાય છે. ચિત્ત પ્રસન્ન રે, પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘનપદ રે. આ મારી રે એટલે રેખા, લક્ષ્મણ રેખા કહે છે ને, મર્યાદા. આ મારી રેખા છે, આ મારી મર્યાદા છે કે કપટ રહિત થઈને મારી અર્પણતા હોય. મારી અર્પણતા કેવી? કપટ રહિત. બહુ માર્મિક શબ્દ હોય છે, પોતાને માટે લખ્યું છે. છઠ્ઠું પદ છે ને, પહેલાસ્તવને ઋષભજી ઋષભજીને ઈશ્વર પ્રીતમ આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે ને. ધન ધાન્ય આદિ સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય, ઓછાવર કરી દે, ચાલો બધો ત્યાગ, મારે જેટલી સંપત્તિ છે આપી દો મંદિરમાં, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય, આત્મ અર્પણતાની વાત છે, જો પણ આત્મા અર્પણ ન કર્યો હોય એટલે કે વૃત્તિ લીન કરી ન હોય, તો તે ધન્ય ધાન્ય આદિનું અર્પણ કરવું સ્વકપટ જ છે, કપટ સહિત છે. દાન કર્યું, તપ ત્યાગ કર્યો, એ બધું કપટ સહિત છે. કેમ કે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે, તારી વૃત્તિ તો લીન છે બીજામાં, તારા સ્વરૂપને વિશે તારી વૃત્તિ લીન નથી, બીજામાં લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે તેને તેને તેના અર્પણ થયેલા બીજા જળ પદાર્થ એ ખરેખર અર્પણ ક્યાંથી થયા છે? કારણ કે એ તો એના પદાર્થ જ નથી, એમાં એને શું અર્પણ કર્યા? જે એનું છે એ તો પોતાનું અર્પણ કરતો નથી. માટે ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદ ઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાર સુખમય મોક્ષ પદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદહીન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે એવું આ લક્ષણ, તે લક્ષણ છે, તે સાચા લક્ષણ છે અર્પણતાના. શ્રીમદજી અર્થ કર્યો છે આનંદજીના પદ 753 નંબર નો આખ્યાન, 753 વિતરાગ સ્તવના. દીક્ષિતજી કહે છે કે પૂજા મોહ ભજન છે, સ્વરૂપમાં વૃત્તિ આવ્યા વિના શાસ્ત્ર છે એનું અધ્યયન છે, પૂજા છે, એ બધાને જુદા જુદા બોલવા આપ્યા છે. ત્યાગ કર્યો તો કે જંગલમાં શિયાળ અને ગામમાં હોય તો તે શ્વાન, ત્યાગી ગામમાં રહેતો હોય તો શ્વાન જેવો છે ને જંગલમાં રહેતો હોય તો તે શિયાળ જેવો છે. પૂજા કરતો હોય તો મોહ ભજન કરે છે, અનેક બોલ દીધા છે. એમ કે અંદરમાં અંતરથી વાત નથી તો કપટ રહિત વાત નથી, માટે તે આડંબર છે. દીપચંદજી અનુભવ પ્રકાશ એટલે અહીંયા ખરેખર શબ્દ વાપર્યો છે. ખરેખર જેને છૂટવું હોય તેને પોતાને પરગ્રહથી ભિન્ન પદાર્થ નક્કી કરવો, પોતે પરગ્રહથી ભિન્ન હોવાને લીધે પોતાનું કાંઈ નથી, પોતાનું કાંઈ નથી એ વાત આવતા એને કોઈ પદાર્થને વિશે ખેંચાણ રહેતો નથી. બસ જે છે જગતના પદાર્થો, જગતના પદાર્થો છે, હું ચૈતન્ય એક સ્વતંત્ર જગતનો ભિન્ન પદાર્થ છું. એમ નક્કી કરી પોતાના ધ્રુવ નાયક સ્વભાવનો મહિમા લાવીને, પોતાના શાશ્વત સ્વભાવનો પરમેશ્વર પદનો મહિમા લાવીને સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો. એ મહિમામાં પ્રયત્ન થશે, મહિમા આવતા પ્રયત્ન થશે, એ પ્રયત્ન કરવો, એ પ્રયાસ કરવો. સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો એમ કહો, સ્વરૂપ લીનતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો એમ કહો, કે આત્મજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો એમ કહો, એ તો જુદા જુદા ગુણના અને ગુણની અપેક્ષાથી વચન છે. ત્રણેય એક સાથે છે. સમ્યક દર્શન કહેતા સમ્યક દર્શન, આત્મજ્ઞાન અને સ્વરૂપ લીનતા ત્રણેય એક સમયે પ્રગટ થાય છે. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જો ધ્રુવ નાયક ભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રય પ્રગટ કરે? શું આધારભૂમિ છે સાધના માટે, ધર્મ માટે આધારભૂમિ શું છે? કે ધ્રુવ નાયક ભૂમિ એટલે આ પ્રદેશ લેવામાં આવે છે. અસંખ્ય પ્રદેશમાં પોતાના અનંત ગુણ નું સામર્થ્ય અથવા સિદ્ધ પદ બિરાજમાન છે, આ એની ચૈતન્ય ભૂમિ છે. એ ચૈતન્ય ભૂમિ એ એની સ્વરૂપ સાધનાનું મર્યાદા કાર્યનું મર્યાદા ક્ષેત્ર છે. કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી? કે પોતાનું સ્વરૂપ ક્ષેત્ર છે એટલી. એ ક્ષેત્રની બહાર એને કોઈ કાર્ય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એને આધારે એ છે ધ્રુવ નાયક ભૂમિ. એનો જો આશ્રય ન હોય, એટલે કે નિજ સત્તાના આશ્રય ન હોય, તો પોતાની સત્તાના આશ્રય વિના જીવ કોના આશ્રય સાધનાનું બળ પ્રગટ કરે? સાધનાનું બળ પ્રગટ કરવા માટે એને શું આધાર છે? પોતાની નાયક ભૂમિનો આધાર છે. એના આધારે એનું બળ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિગત થાય છે અને સંપૂર્ણ પ્રગટ થઈ જાય છે. તેથી એવી જ્ઞાયની ધ્રુવ ભૂમિમાં દ્રષ્ટિ જાણતા, તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતા કરતા અને નિર્મળતા પ્રગટ થતી જાય. એ કરીને પછી આગળની પરિસ્થિતિની વાત લીધી છે.
विशेष भगवान क्या है वो परम।